સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 129, પ્રસારણ તારીખ 16 જુલાઈ 2009.
આજ ફરી એકવાર નમસ્તે ભાઈઓન બુનો આ વરહાદ વરહો એટલે કોણ ઘણા છે અને ટાઈમ બિલકુલ નહીં એટલે કશું બોલ્યા વના ખૂબ અગત્યની વાત હોબરવા બેહી જાવ લે.
અરે મને તો નમસ્તે કહેવા દો,
હેડો જલ્દી કહી દો. અન પછ જય ગુરુવારે અધૂરી મૂકેલી પેલા બજેટ વાળી વાત કહેવા માંડો હેડો.
હા સાંભળો, આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંનેના અંદાજપત્રોમાં આમ તો આપણા માટે એટલે કે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે કેટલીય જોગવાઈ કરી છે, પણ એની કેવી અસરો પડશે એ ખાસ જાણવું જરૂરી છે.
એ જોગવાઈઓની અસરો જાણવા તો આ DSC અને સજ્જતા સંઘમાંથી પરેશભાઈ મને લઈ જતા આપણી પેલી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડોક્ટર સુદર્શન આયંગર પાસે.
અચ્છા.
હા, અને પછી લઈ જતા સજ્જતા સંઘના માનદ મંત્રી અને આપણી આગાખાન ગ્રામ સમર્થન સંસ્થા ખરી
KRSP
એના મુખ્ય કાર્યવાહક અધિકારી શ્રી અપૂર્વભાઈ પોહે.
અચ્છા.
અને મેં યોન બધી વાત રેકોર્ડ કરી રાખી છે એટલે તમ પેલો જોગવાઈઓન ટૂંકમાં જણાવી દો.
હા હા, પછી ભાઈ જોગવાઈઓ તો ઘણી બધી છે, પણ ટૂંકમાં વાત કરું તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો,
ટૂંકમાં નરેગા.
હા, એ નરેગાના અમલ માટે આ વર્ષે 39,100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
અને એનાથી શું ફાયદો થશે એ સુદર્શનભાઈ પહોંચી સાંભળીએ.
કેન્દ્ર સરકારનો મુખ્ય કાર્યક્રમ અત્યારે ગ્રામીણ રોજગારી ખાતરી યોજનાનો છે, એમાં આજ વર્ષે એ લોકોએ 1/3 એમાં વધાર્યો. આપણે કૃષિ અને ગ્રામ વિકાસનો મુખ્ય મુદ્દો સંસાધનોની ઉપર પોતાનો કાબૂનો છે, માલિકીનો છે, એ પ્રશ્નો હજી હલ થતા નથી. એક અને બીજો આખો મુદ્દો જળ સંવર્ધન કર્યા પછી એ પાણીનો ઉપયોગ તમે કઈ રીતે લોકોને સાથે રાખીને એમની ભાગીદારીથી કરી શકો છો એનો પણ આપણે હજી બહુ એવો મોટો ઉકેલ શોધી શક્યા નથી. એટલે આપણી સૌથી મોટી સમસ્યા જો કંઈ હોય તો એ આ જ છે કે આપણે આર્થિક વિકાસના સંદર્ભમાં કૃષિ અને કૃષિને સંલગ્ન ગ્રામીણ વિકાસ અથવા ગ્રામીણ વિસ્તારનો જે આખો વિસ્તાર છે એ તરફ આખા સમાજનું ધ્યાન જ ઓછું છે. ગુજરાતની બીજી કમનસીબી છે. પેલા લોકો કહે છે કે ભાઈ તમે રોજગાર ખાતરી યોજના ચલાવો, અને આપણે રોજગાર ખાતરી યોજના અહીંયા બરાબર ચલાવવા જ નથી માંગતા, કારણ કે આપણો દાવો કેવો છે કે આપણે ત્યાં તો એવી ગરીબી છે જ નહીં, એટલે આપણે તો આ રોજગાર યોજના ખાતરી ચલાવવાની નથી. જે વાત સાચી નથી, કારણ કે આપણે ત્યાં અમુક વિસ્તાર ને અમુક વસ્તી એવી પ્રકારની છે કે જેના માટે તો આજે રોજ સવારે ઉઠીને એની રોજગારીનો એ પ્રશ્ન છે, જેની પાસે કોઈ બીજું જમીન નથી, નથી જાનવર, નથી જંગલ ઉપર અધિકાર, નથી પાણી પર અધિકાર, તો એ લોકોને ત્યાંથી ભાગ્યા સિવાય કંઈ છૂટકો નથી. એ લોકોને તમે એટલીસ્ટ રોજગાર આપો તો, ખાતરી યોજના હેઠળ તમે રોજગાર આપો તો આવકાર્ય જ છે.
અને હવે અપૂર્વભાઈનું ઓમાં શું કેવું છે એ સાંભળીએ.
નરેગામાં એક તક છે, એ જુદી જુદી રાજ્ય સરકારો જુદી રીતે કરી રહ્યું છે. એના ઉપર સૌથી વધારે સારું જો કામ અમે કર્યું હોય તો મધ્યપ્રદેશ સરકારે કર્યું છે. મધ્યપ્રદેશ સરકારે આખી એક વોટરશેડ યોજના નરેગાના નાણાંથી શરૂ કરી છે મોટા પાયે, અને એમાં સ્વૈચ્છિક સંસ્થાનો ઘણો મોટો ફાળો લીધો છે. ખૂબ સરસ પાણી સંગ્રહનું કામ તો મોટા પાયે શક્ય છે નરેગાના કાર્યક્રમથી, એટલે મને લાગે છે શક્યતા તો ખૂબ છે. સૌરાષ્ટ્રમાં જે વોટરશેડ કાર્યક્રમ કર્યા પછી જે બધી ગેપ રહી ગઈ છે અથવા જૂના વોટરશેડ કાર્યક્રમમાં જે સુધારણા કરવાની જરૂર છે એ બધામાં નરેગાના નાણાં વપરાઈ શકે. નરેગાને ગામ આયોજન સાથે ગોઠવી નથી, પણ જો ગામની કહેવામાં આવે કે ભાઈ આ નાણાં છે એ તમારા જ છે, તમારા આયોજન માટે છે, તમે આયોજન કરો અને પછી મજૂરીના વર્ગ અમે આપીશું, તો પછી ખેડૂતો પોતાની જાતને મજૂર તરીકે નહીં જોયે, પણ એમ કહેશે કે ભાઈ ચલો મારે મારા જમીન સુધારવા માટે 150 રૂપિયા દિવસના કરવાના છે, 100 રૂપિયા સરકાર આપે છે, બાકીના કંઈક બીજા મારા કરો, તો થશે. એટલે ગુજરાતમાં નરેગાને ઉપયોગ કરવા માટેની એક રણનીતિ આખી જુદી રાખવી પડશે, અને એમાં ગુજરાત સરકારે મોટો ફાળો દેવો પડશે. જેમ કે મધ્યપ્રદેશ, આપણે ઇરિગેશન ચેનલ્સ ખૂબ કરવાનું બાકી છે, શૌચાલયની બહેનોને ખૂબ જરૂર છે, તમે નરેગાનો વાપરો તો સોકપીટ આખું તમે નરેગામાં કરી નાખો તો સીધું તમને એક સબસિડી મળે. એક યોજના છે અને એને કેવી રીતે અક્કલ સાથે વાપરીને ગામવાળા પોતાનું કામ કરે તો આખી અદ્ભુત યોજના છે.
એમની વાત બિલકુલ સાચી છે પશાભાઈ. તેમાંથી ખેતીમાં ઉપયોગી થાય એવી અસ્કયામતો ઉભી થાય એ ખાસ જરૂરી છે.
સાચી વાત. પણ ઉમાબુન, આ બંને બજેટમાં ખેડૂતને ઉપયોગી બીજી કઈ કઈ જોગવાઈઓ છે?
સાંભળો, રાજ્ય સરકારે 1,207 કરોડ રૂપિયાથી વધુ રકમ ખેતી અને સહકાર વિભાગ માટે ફાળવ્યા છે. એ જ રીતે 249 કરોડ જમીન અને પાણીના સંરક્ષણ માટે, 20 કરોડ બીપીએલ ખેડૂતોને કિસાન કીટના વિતરણ માટે, 238 કરોડ ખેતી વીમા યોજના માટે, લગભગ 10 કરોડ રૂપિયા પશુપાલન વિભાગની પ્રવૃત્તિની જાગૃતિ માટે અને 413 કરોડથી વધુ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજીના વિકાસ માટે ફાળવ્યા છે. એ જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા 1,100 કરોડ બાગાયત મિશન માટે, 1,350 કરોડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા મિશન માટે, 430 કરોડ માઇક્રો સિંચાઈ માટે, 644 કરોડ ખેતી વીમા યોજના માટે અને 320 કરોડ તેલીબિયા, પામ વૃક્ષ, કઠોળ અને મકાઈના વિકાસ માટે ફાળવ્યા છે. તો 1,584 કરોડની કૃષિ સંશોધન અને શિક્ષણ માટે જોગવાઈ કરાઈ છે.
અને એની શી અસર પડશે એ પહેલો સુદર્શન ભાઈ પાસેથી હું વળી લઈ
આવ. એમાં તેલીબિયાની બાબતમાં ખાસ મારે એમ કહેવાનું છે કે તેલીબિયાનું અત્યારે વિદેશ બજાર બહુ મોટું છે અને એના અંદર એટલા માટે એના ભાવ સારા છે. અત્યારે તો જાણે છેલ્લા એક વર્ષમાં થોડી મુશ્કેલીઓ ઉભી થઈ, આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં મુશ્કેલીઓ ઉભી થઈ, એટલા માટે આપણે નિકાસ ને બજાર ને બધું ઓછું થયું છે અને એની અસર કદાચ હજુ 1-2 વર્ષમાં દેખાશે. પણ આ કામ બરાબર થયું છે, કારણ કે જે આંતરરાષ્ટ્રીય બજાર છે અને આંતરરાષ્ટ્રીય માંગ છે વસ્તુની, એ માંગને પહોંચી વળવા માટે ખાનગી વેપારીઓ, કંપનીઓ અને ખેડૂત બધા જ મથે છે, એ આપણો અનુભવ છે. એટલે એ વાત, જો આપણે આંતરરાષ્ટ્રીય બજાર ઊભું કરવાનું હોય આપણા માલ માટે તો આ યોગ્ય છે.
અને અપૂર્વભાઈ કઈ કહ્યું છે એના માટે?
હાસ્તો આપણો
મને સૌથી સારું કામ કર્યું છે એ સંશોધનના પૈસા નાખ્યા છે. કારણ કે સંશોધન થયું છે માત્ર, એટલે આપણે જુઓ તો ગ્રીન રેવોલ્યુશનમાં રાઈસ, વીટ, અમુક ક્રોપ્સમાં ખૂબ સંશોધન થયું. તમે જુવાર બાજરામાં સંશોધન લગભગ નહીં વધશે, મકાઈમાં નથી. અનાજ જે આપણે લઘુ માનીએ છીએ એના ઉપર બહુ ઓછો ભાર મુકાયો. તેલીબિયામાં થોડુંક સંશોધન થયું છે પણ મારા માનવા પ્રમાણે જેટલું જોઈએ એટલું પ્રમાણમાં નથી થયું. પણ લાંબા ગાળે આપણે જ એક તેલનો વપરાશ કરનાર એક દેશ બની ગયા છે. તેલનું વેચાણ પ્રશ્ન છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઓછી થાય, એટલે એને લીધે આના ઉપર સંશોધન થાય બહુ જરૂરી છે. એટલે જો રિયલી લેબ ટુ લેન્ડ કરવું હોય તો એના માટે જે પણ સંશોધન કમિટી હોય એમાં આગેવાન ખેડૂત હોય અથવા સંસ્થાઓ હોય એ બધા એનું રિવ્યુમાં બેસવા જોઈએ અને બધી દ્રષ્ટિકોણથી દર વર્ષે એનું જે એ પણ એ લોકો જે સંશોધન કરે એ લોકોનો ફરજિયાત હોવું જોઈએ કે ખેડૂત સમારોહમાં પોતાના સંશોધનનું રજૂઆત કરે અને ખેડૂતોની જાહેર સભા જેના નિષ્ણાત ખેડૂત હોય, તેલીબિયાના હોય તો તેલીબિયાના ખેડૂતો, જૂના સૌરાષ્ટ્રના પકડવાના, કપાસના તો સુરેન્દ્રનગર, અને એ લોકોની સામે જવાનું, તો કઈ સંશોધનને કઈક દિશા મળશે અને એક અર્જન્સી મળશે અને વાસ્તવિકતા મળશે.
પશાભાઈ, રાજ્ય સરકારે તો પશુપાલન વ્યવસાયના વિકાસ માટે અલગ કામધેનુ યુનિવર્સિટી સ્થાપવાની પણ વાત કરી છે
અને એ કઈ રીતે ફાયદાકારક બનશે એ પહેલો સુદર્શન ભાઈ પાસેથી હોંભળી લઈએ અને પછી અપૂર્વભાઈએ શું કહ્યું એ હોંભળીએ.
એટલે પશુપાલનની યુનિવર્સિટી થાય તો એ સારું છે, કારણ કે આપણે પશુપાલન પર ધ્યાન આપવા જેવું છે. તો પશુપાલન યુનિવર્સિટીનો જો આપણે કોઈ વિચાર કરવાનો હોય તો જે પશુપાલકો છે એમની સાથે બેસીને આજે શું કરવાની જરૂર છે એ જો બેસીને આપણે કામ કરશું, આખા કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઘાસની આપણી વિડીયો હતી એ વિડીયોને ફરી જો જીવંત કરી શકીએ.
પશુપાલન માત્ર ગાય ભેંસ નથી અને બધા પશુઓ પર ઘણું કામ કરવાની જરૂર છે. અમારું દૃષ્ટિકોણથી ઘેટા બકરા ઉપર ખૂબ ઓછું અભ્યાસ છે, જાણકારી છે, બહુ ઓછું છે. મરઘાઉ છેર છે, એ બધા જે ઉપાયો છે જે આપણે ત્યાં ડેરી ઉપર જરા વધારે ભાર છે ને આ બધા ઉપર ઉપાય ભાર નથી, એ બધું આ પશુપાલન યુનિવર્સિટી ડેફિનેટલી આપી શકે. એ આ હાલની સંસ્થાઓ નથી આપતા, એ વધારે આપે, વિશેષ આપે તો જ કંઈક ફાયદો છે.
બહુ સાચી વાત કરી એમણે. કોઈ પણ યોજનાનો યોગ્ય અમલ થાય એ ખૂબ જરૂરી છે.
તો પેલી દેવા નાબુદીની અને ટેમસર ધિરાણના હપ્તા ભર ઈઓને વ્યાજમાં 1% વળતર આલવાની વાતમાં પણ બંને હુએ એ જ કહ્યું છે. હોંભળો સુદર્શનભાઈએ શું કહ્યું છે.
પ્રમાણમાં એ સહેલું છે, કારણ કે જયારે હપ્તા બાંધી દેવામાં આવતા હોય છે ત્યારે જ હપ્તો ભરવાની એનું જે સમયપત્રક છે તે નક્કી હોય છે અને એમાં તમે કેટલા મોડા પડી શકો એની પણ જોગવાઈ હોય છે. પણ આ એક આજે 1% સગવડ આપવાની એ બધી બાબત છે ને એમાં એક મહત્વની ધારણા શું કરેલી હોય છે કે એક જ વિસ્તારની અંદર વ્યક્તિગત કારણોસર, વ્યક્તિગત આવડત કારણ અને શક્તિના લીધે લોકો વહેલું મોડું પોતાનો હપ્તો ભરે છે. ખેડૂતની બાબતમાં આ વાત સાચી નથી.
અને હવે બધા ખેડૂત ભાઈઓ બુનોએ શું કરવાનું છે એ પણ સાંભળીએ.
આ તમે બહુ સારો સવાલ એક કરી દીધો. આ દેશની અંદર ખેડૂત અને પશુપાલક બંને એ લોકો દુનિયાને જીવાડનાર પ્રજા, દુનિયાને જીવાડનાર પ્રજા એટલા માટે પણ દુનિયાને જીવાડી શકતી હતી કે એમની પાસે બે મૂલ્યો અકબંધ હતા. એક કુદરતને સમજીને કુદરતને વાપરવાનું, કુદરત સાથે કામ પાડવાનું અને કુદરત જે દે એ સ્વીકારવાનું અને એના માટે જેટલું થઈ શકે એની સાથે કરવાનું. આ એક પહેલો મૂલ્ય એમનો હતો જે મૂલ્ય અત્યારે નીકળી ગયો છે. આપણે અત્યારે કુદરતની પાસે જેમ મેળવી લેવું બધું મેળવવાની વાત ચાલી રહી છે. એટલે ખેડૂતે પણ સમજવું પડશે, ખેડૂત અને પશુપાલક બંને આ સમજવાનું છે, જે એમની જ સમજ હતી જે આજે બિચારા ભ્રમમાં પડ્યા છે. કારણ કે આપણે એમને ભ્રમમાં નાખ્યા છે, આપણે બધા ભણેલા ગણેલાઓ બધા ટેકનોલોજી વાળા. એક બીજું કે એની સાથે સાથે એમની પોતાની જીવનશૈલી બદલાઈ ગઈ છે. એટલે એમની પોતાની જે આખી જીવનશૈલીમાં એમની જે પોતાની માંગ છે એનું ધોરણ પણ બહુ ઊંચું જતું રહ્યું છે. માણસ પહેલા રોટલે સુખી હોય, ખેડૂત અને પશુપાલક, તો ઓટલાનો વિચાર એને મોડો આવતો. અત્યારે એને રોટલે સુખી થવું છે, ઓટલે સુખી થવું છે અને ખાટલે સુખી થવું છે. ખેડૂત અને પશુપાલકને આ સુખ નથી અને આપણી આખી સંસ્કૃતિની અંદર આ સુખ નથી એવું માનીને ચાલવાની વાત હતી. એટલે જ વૈશ્ય વર્ગ બહુ નાનો, પણ એ પણ મહાજન વૃત્તિનો સમાજ માટે બે વસ્તુ કરે એવો, એટલે આ આખી વસ્તુ સાથે ચાલતી. હવે અઘરું આપણે એટલા માટે પડ્યું છે, એટલે મારે ખેડૂતો ને પશુપાલકોને ફરી એમ કહેવું છે કે આપણી મૂળ તાસીર છે એ રોટલે સુખી અને ઓટલે સુખી થવાની છે. કારણ કે આપણે છાપરું તો જોઈએ, પણ આપણે ખાટલે સુખી થવા જઈશું જે આપણે કોશિશ કરી રહ્યા છે. એનો અર્થ એટલો જ કે આપણી મહેનત ઓછી, મશીન ધાર્યું કામ કરે અને આપણે ઘરમાં વાપરવા એ મશીન રાખીએ અને ખેતી માટે મશીન રાખીએ, એમાં આ ચાલશે નહીં. આ ચોખ્ખી વાત છે, એમાં આપણે ખોઈ રહ્યા.
બહુ સાચી વાત છે. આપણો વિકાસ સાધવા આપણે પોતે જ કમર કસવાની છે. આપણું ભલું શામાં છે તે આપણે જ વિચારવાનું છે.
એકદમ સાચી વાત કરી ઉમાબુન તમા. આપણું તો ભાઈ એક જ જ્ઞાન, આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ, પછી અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય કે મસાલા હોય, બને ત્યાં સુધી આપણે જાતે જ પકવવાની. એટલે ગમે તેટલો ભાવ વધે, ખિસ્સુ ખાલી કરવાનો વાર જ ના આવે.
હા મિત્રો, અને હવે તો ચોમાસું પણ બરાબર બેસી ગયું છે, એટલે ચિંતા બિલકુલ ના કરશો. પાકની બરાબર કાળજી રાખજો અને કશી મૂંઝવણ હોય તો DSC માં 0 27 17 235 995 આ નંબર જોડીને પરેશભાઈને પૂછી લેજો.
અને અંગાત આજના સવાલનો જવાબ પણ આલજો.
પણ સવાલ તો પૂછવા દો, એમ કરો આજનો સવાલ તમે પૂછી નાખો. લો
લાવેડો ભાઈ, મારે તો આજ એ જ જાણવું છે કે તેલીબિયાં, કઠોળ અને મકાઈના વિકાસ માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે, એ ખેડૂતોને યાદ રહ્યું છે કે નહીં?
હા મિત્રો, તેલીબિયાં, પામ વૃક્ષ, કઠોળ અને મકાઈના વિકાસ માટે કેન્દ્ર સરકારે તેના અંદાજપત્રમાં કેટલી જોગવાઈ કરી છે?
હવે જાહેર કરી દો આજના ઇનામ જીતનારાના નામ.
પશા ભાઈ, આજે ચર્ચામાં સમય થવા આવ્યો છે પૂરો, એટલે એમ કરીએ આવતા અઠવાડિયે 4 ઇનામ વિજેતાના નામ એક સાથે જાહેર કરી દઈશું.
હા તારી એવું કરો, અને સવાલનો જવાબ આલવા કે અમુ જણના ઉકેલો લે, ફોન ઉપરાંત પત્ર લખવો હોય તો સરનામું તો યાદ કરાવી દઉં.
કરાવી દો
ભાઈ. સત્તાનો શાંગ લાવા ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહોંચે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, સરકારની નીતિઓમાં ફેરફાર થયા કરશે, પણ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ તો એક જ રહેશે, ખેતી અને ખેડૂતની પ્રગતિ. એટલે સંપર્ક જાળવી રાખજો અને દર ગુરુવારે મળતા રહેજો. અવાજ ઓટલાનો ઉપયોગ કરતા રહેજો અને દીવા દાંડી વાંચતા રહેજો.
બસ આજની વાત અહીં કરીએ પૂરી અને કહી દઈએ
નમસ્તે આવજો.